discovery and embodiment of the divine truth, and nothing else whatever.
કઈ વખતે કહ્યું હતું કે આ પૂર્ણયોગની જે માગણી છે ટોટલ ડેડિકેશન ઓફ ધ લાઈફ ટુ ધ એસ્પિરેશન ઓફ ધ ડિસ્કવરી એન્ડ એમ્બોડીમેન્ટ ઓફ ધ ડિવાઇન. ભગવાનની ખોજ, દિવ્ય સત્યની ખોજ અને એ સાક્ષાત્કાર થયા પછી સમગ્ર પ્રકૃતિમાં દિવ્ય સત્યનું ધારણ. આ એસ્પિરેશન, આ અભિષેક એને પૂરેપૂરા સમર્પિત થઈ જવું પડે. નથિંગ એલ્સ વોટ એવર, ગમે તે હોય બીજું, એના તરફ આછું પાતળું નાનું પણ સમર્પણ ન જોઈએ. અને અહીં આપણા મનના મોટા ભાગના, લગભગ બધા ઓછા વધતા પ્રમાણમાં ઉણાવ ચડે છે. માતાજીએ એમના વાર્તાલાપમાં કહ્યું છે કે એક બાજુ તમે એમ કહો છો કે હે ભગવાન, મારે તું જ જોઈએ, અને શું એવું નથી હોતું કે બીજી બાજુ તમારે બીજી સો વસ્તુઓ જોઈતી હોય છે. એટલે અભિક્ષાની તીવ્રતા મોડી પડી જાય, જે બળબળતો અગ્નિ એની અંદર જાણે કે પાણી છંટાયા જ કરે છે. અને ગતિ જે સીધી રેખામાં થવી જોઈએ એને બદલે એ ગતિ ફંટાય છે, અવરુદ્ધ થાય છે, રોકાઈ જાય છે, અથવા તો માતાજી શબ્દ વાપરે છે મિન્ડલિંગ્સ, ગોળ ગોળ ચક્રાવા, અથવા સ્પાઇરલ મૂવમેન્ટ, સીધી નહીં પણ આમ ગોળ 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 ફરતી ફરતી ગતિ થાય. અને એક્સ્ટ્રીમ કેસીસ એનાથી વિરુદ્ધ દિશામાં પણ માણસ જાય. અહીંયા આપણે બધા ઉણાવ કરીએ છીએ, એટલે માતાજીને પ્રાર્થના કરીએ ત્યારે માં મારી અને તારી વચ્ચે જે કંઈ આવતું એને ક્યાં તો તું હઠાવી દે, ખાસ કરીને प्रकृति की निम्नताओं जारे आड़ी आड़े आती हो त्यारे ये घनी बड़ी बात अपना हाथ की बात नहीं होती, ये माता जी की शक्ति करी शक्ति सच्चाई बनी तीव्रता बनी सातत्य बनी ने छटा शांत अभिशा अंदर थी एनो एक प्रवाह सत्ता चालू रहे पूरी ने बाकी नु माता बाज छे माने आप जोड़िए यो प्राचीन ग्रंथों में पण दाखला तरीके गीता एक करता वधारे वा मत परह एवो शब्द वा હું જેને માટે પરમ છું શ્રેષ્ઠ છું એકમાત્ર ગંતવ્ય છું એવો તું થા યુક્ત આસીત મત પર અનન્યાશ્ચિંતયંતો મમ અનન્યા બીજું કોઈને બીજું કશું
કેટલીક પ્રવૃત્તિઓ જો ત્યાં થતી હોય તો બહાર
ગયા છીએ તો એકદમ તો કદાચ આપણે એના પર તાવ ન મારી શકીએ, ધીમે 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 એનો સંકોચ ચોક્કસ કરતા જઈએ. મોટો પથારો વર્તુળ મોટું કરીને બેઠા હોઈએ, એ વર્તુળનો પરિઘ ધીમે 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 ક્રમશઃ નાનો ને નાનો ચોક્કસ કરતા જઈએ. The least thing of that kind would make success in the yoga impossible. બીજો કોઈ ધ્યેય અને એને લગતી પ્રવૃત્તિ, લીસ્ટ કાઇન્ડ ઓફ ધેટ, એક નાનકડું પણ આવું હશે ને તો સફળતા નહીં જ મળે, યોગમાં ભગવાન નહીં જ મળે, નક્કી વાત છે. પણ સંભાગ્ય હોય છે શું કે આ જે લોસ છે ને એ એટલો મોટો લોસ છે, પણ એની પ્રતીતિ આપણને અંદરથી ઊંડેથી જો એની પ્રતીતિ થવી જોઈએ એ નથી. થોડા હજાર રૂપિયા જતા રહે કે દાગીનું જતું રહે કે કોઈ વસ્તુ જતી રહે તો એ લોસ તરત જ છેક અંદર સુધી અડી જાય. અને એના કરતાં હજારો ગણી કિંમતી વસ્તુ આપણા હાથમાંથી સરકી જાય છે એનો અહેસાસ સુધા થતો. આપણે જેને મૂલ્યવાન વસ્તુઓ કહીએ છીએ એના કરતા અનંત ગણા મૂલ્ય છે, મૂલ્યવાન છે ભગવાન. એક બહુ સરસ એક સંતે વાત કહેલી, એમ તમને કહું આ સંદર્ભ. એ સંત હંમેશા એવું કહે કે ભાઈ, જો ખરેખર કોઈ ત્યાગી હોય તો તમે બધા સાચા ત્યાગી છો, મોટા ત્યાગી છો, અને હું એ મોટો પરિગ્રહી છું. કેમ? કારણ કે સૌથી મૂલ્યવાન એવા ભગવાન એને તમે ત્યાગ્યા છે. સૌથી મૂલ્યવાન ભગવાન એને મેં પકડી રાખ્યા, એનો પરિગ્રહ કરી રાખ્યો, એટલે ખરા ત્યાગ અડધો, એની અંદર અડધો કટાક્ષ છે. પણ કહેવાની આ રીત છે, એટલે તાત્પર્ય શું છે કે જેને આપણે મૂલ્યવાન ગણીએ છીએ એના કરતા અનંત ગણા મૂલ્યવાન છે પ્રભુ. અને જો આટલું જાગ્યું છે અંદર, રવિવારની સાંજે અહીંયા આવીને બેસીએ છીએ, વાતો થાય છે, આ પત્રો વંચ્યા છે, તો અંદર જાગ્યું તો છે પાકું. હવે એની અંદર સૂકા લાકડા નાખી નાખી અને ભાડ 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 એ અભિષા કેવી રીતે પડે, એ અગ્નિ કેવી રીતે પડે અભિષા, એને માટે આપણે યત્નશીલ રહેવાનું છે. અને બીજા બધા ધ્યેયો એ લીલા લાકડાનું કામ કરવાના છે. You must go inside yourself and enter into a complete dedication to the spiritual life. Adhyatmik jivan ne sampurna samarpit thai jao. અને આગળના ભાગમાં શું કરો કે યુ મસ્ટ ગો ઇનસાઇડ યોરસેલ્ફ. આ બેને સંબંધ છે. જ્યાં સુધી સપાટી પરની ચેતનામાં જીવ્યા કરીએ ત્યાં સુધી છીછરી વસ્તુઓ ના તરફ વધતા ઓછા પ્રમાણમાં સપાટી પર જીવીએ ને ત્યાં સુધી બરાબર અંદર ઉતરે એવી રીતે એની પ્રતીતિ નથી થતી. પણ ચેતનાને ઊંડે લઈ જઈએ અને એને માટે ધ્યાન અત્યંત જરૂરી વસ્તુ. માત્ર ધ્યાનથી એ થાય એવું નહીં, પણ ધ્યાન અત્યંત મોટું સાધન. તો ચેતનાને ધ્યાન દ્વારા અથવા ધ્યાન વગેરે દ્વારા ઊંડે લઈ જઈએ ત્યારે આ બાહ્ય જીવનનું જે છીછરાપણું, એની જે ક્ષુલ્લકતા, એની પ્રતીતિ, એનો અહેસાસ તીવ્રપણે થાય અને એવું લાગે કે જીવવા જેવું તો અંદર જ છે. એટલે આ બેને બરાબર સંબંધ છે કે જો તમે ઊંડે રહીને જીવતા જીવવાનું શીખો આપણે બધા, તો આ જે કમ્પ્લીટ ડેડિકેશન છે એ વધુ ને વધુ, એટલે કમ્પ્લીટ નેસ્ટર એ પૂર્ણતા તરફ આપણા સમર્પણની આપણે વધુ ને વધુ જઈ શકીએ, કદાચ ઝડપથી જઈ શકીએ. હમણાં જે મેં બાહ્ય જીવન કર્યું સપાટી પર એની વાત કરી, ઓલ ક્લિંગિંગ ટુ મેન્ટલ પ્રેફરન્સીસ મસ્ટ ફોલ અવે ફ્રોમ ઇટ, ઓલ ઇન્સિસ્ટન્સ ઓન વાઇટલ એઇમ્સ એન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ અટેચમેન્ટ્સ મસ્ટ બી પુટ અપ, ઓલ ઇગોઇસ્ટિક ક્લિંગિંગ ટુ ફેમિલી ફ્રેન્ડ્સ કન્ટ્રી મસ્ટ ડિસાઇડ if you want to succeed in you. Shushu was to Yagwa Athwa to Sahaj Bhave Khari Padni Yogi Khari Padni Yogi મન અને પ્રાણ એના જે ભગવાન સિવાયના રસો હોય છે એની વાત અહીંયા કરે છે. ક્લિંગિંગ ટુ મેન્ટલ પ્રેફરન્સીસ, મન અથવા બુદ્ધિની જે પસંદગીઓ હોય છે એને વળગી રહેવા, એને ચોંકી રહેવા, એટલે મન અથવા બુદ્ધિની પસંદગી. ઘણી બધી વાર ખાસ કરીને જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હોય છે બૌદ્ધિક પ્રધાનપણે જેમના વ્યક્તિત્વમાં બુદ્ધિ સંચાલન કરતી હોય એવા એ લોકો ચિંતન દ્વારા, વાચન ચિંતન મનન વગેરે દ્વારા કેટલા બૌદ્ધિક કન્વિક્શન ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન્સ બૌદ્ધિક દૃઢ પ્રતીતિઓ ઉપર લોકો પહોંચતા હોય છે અને પછી એ બૌદ્ધિક પ્રતીતિઓ અનુસાર એમના પ્રેફરન્સીસ નક્કી કરવા હોય, જિંદગીમાં એની પસંદગીઓ ચડતી ચડતો ઉતરતો ક્રમ ઉચ્ચાવચ ક્રમ એ રીતે નક્કી થતો હોય છે. અને ઘણી બધી વાર આ બૌદ્ધિક પસંદગીઓ એ આપણી અને ભગવાનની વચ્ચે દિવાલ ધમીને ઉભી દેતી હોય. બૌદ્ધિકો એ આ ખાસ ધ્યાનમાં રાખવા, હું તમને એના બે ઉદાહરણો આપવા માંગુ છું જેના ઉપરથી કદાચ અભૌતિક પસંદગી એટલે શું અને કેવી રીતે અવરોધ રૂપે આવે છે આપણી અને ભગવાનની વચ્ચે એનો કદાચ વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. पहलू उदाहरण आपको तब है श्री अम्बुबई पुराणे कन्विक्शन 1923 पहला अथवा 18 पहला के देश ने स्वतंत्र कर देश ने आजादी अपा ये मानो प्रथम कर જીવન બોધ ખાનાની પ્રવૃત્તિને બધું છેવટે યુવાનોને આ સ્વાતંત્ર્ય માટે તૈયાર કરવા શરીરથી મનથી આ બધું અહીં પાછળ અને એ સંદર્ભમાં જ 1918 શ્રી અરવિંદને મળવા હવે જુઓ આ જે ગાળો 18 પહેલા એમાં એવું નહોતું કે એમનો આત્મિક ઉઘાડ છે પણ થયો શ્રી અરવિંદ કોલેજમાં હતા શ્રી અરવિંદનું આર્ય એ નિયમિત રીતે વાંચતા એટલું નહીં પણ અધ્યયન કરતા એનાથી આગળ જઈ અને આર્યના કેટલાક લખાણોનો સૌથી પહેલો ગુજરાતી અનુવાદ એમણે કર્યો અને બીજી બાજુ શ્રી અરવિંદ સાથે પત્ર વ્યવહાર શરૂ કરેલો ને ચાલતો હતો તો શ્રી અરવિંદના લખાણોનો એટલે કે એમની આધ્યાત્મિક ચેતનાનો પ્રભાવ ચેતના ઉપર પડ્યો હતો એટલે કે ચૈત્ય પુરુષ જાગૃત થઈ ગયો અને છતાં પ્રધાન થયા આ પ્રવૃત્તિ કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન એ દેશની આઝાદી પહેલી શ્રી અરવિંદને આ સંદર્ભમાં જ મળવા કોઈ પણ સાક્ષાત્કારી કે અવતારી વ્યક્તિ એ આપવું હોય છે વ્યક્તિ આવે અને એની પોસિબિલિટી શી છે એ એમને ખબર પડી અને શ્રી અરવિંદને મુંબઈમાં આવ્યા ત્યારે આ વસ્તુ ચોક્કસ ખબર પડી ગઈ એટલે એમને બે વસ્તુ પહેલા સાધના કેમ ચાલે છે એવું પૂછ્યું અમુબેનો જવાબ કંઈક આવો કે દેશની સ્વતંત્રતા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાધનામાં એકાગ્રતા થતી નથી અથવા થાય લાગતું નથી જો પ્રધાન ગૌણ ભાવ જુઓ ત્યાર પછી શ્રી અરવિંદે કહ્યું કે ભાઈ દેશની સ્વતંત્રતા માટે કામ કરનારા માણસો તો પાકી જ રહ્યા છે પાકવાના જ છે પણ ભગવાનનો સાર જવલ્લે ઓછી વ્યક્તિઓને આપતો હોય છે ને તને આગળ છે અને તેમ છતાંય આગળ જઈ અને એમના કહેવાથી એમણે ખાતરી આપી કે કાલ સવારે સૂર્યોદય થવાનો છે એ જેટલું નિશ્ચિત છે એટલું જ નિશ્ચિત આપણો દેશ સ્વતંત્ર થવાનો છે એ છે એવું હું તને ખાતરી આપું છું એ આટલું થયું ત્યાર પછી પણ બરાબર જુઓ હું એમનું કસાતું બોલવા નથી બેઠો પુષ્કળ આવે છે મને એમની માટે પણ આ કેવું નડતું હોય છે એનું આ ઉદાહરણ છે 18 થી 23 5 વર્ષ આ આખી વસ્તુમાંથી એમને વિદ્રો થતા થયા. 23 સાલમાં આવીને એમના ચરણે બેસી ગયા. 46-47 પણ 5 વર્ષ ત્યાર પછી ગયા. તો બૌદ્ધિક અહીંયા જે મેન્ટલ કન્ડિશન્સ શબ્દ વાપર્યું છે, માનસિક બૌદ્ધિક પ્રેફરન્સીસ પસંદગી, એનું ઉદાહરણ છે કે કેવી રીતે વ્યક્તિને નડી શકે, ભગવાન ને આપણી વચ્ચે કેવી રીતે આ બધું આવી શકે એનું આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ આપું તમને, રમણ મહર્ષિના સૌથી વધુ પ્રસિદ્ધ થયેલા શિષ્યોમાં કદાચ પહેલું નામ આપણે ગણપતિ મુનિનું મૂકી શકીએ, એ ગણપતિ શાસ્ત્રી. ખરેખર એમને એ સાચા અર્થમાં શું છે એ દુનિયા સમક્ષ લાવવા સૌથી પહેલી જો કોઈ વ્યક્તિ હોય તો એ ગણપતિ શાસ્ત્રી. તદ્દન યુવાન વયે રમણ મહર્ષિ જ્યારે અરુણાચલની ગુફામાં આવીને બેસી ગયા, 16-17 વર્ષ ગુફામાં ગયા, ત્યારે 18 વર્ષ કદાચ. બહુ શરૂઆતના કાળમાં ગણપતિ મુનિ આવ્યા અને શાસ્ત્રો વાંચતા અને વગેરે, એ હું બહુ વિગતોમાં નથી જતો. પણ મહર્ષિના ચરણ સેવ્યા, વર્ષો સુધી સેવ્યા છતાં પણ સમગ્ર માનવ જાતને બેઠી કરવી છે, અને કદાચ એ બહુ દૂરની વાત થાય તો કમસે કમ ભારત દેશની લોકોને બેઠા કરવા, એમની અંદર શક્તિ સંચાર કરવો છે, એમનામાંથી તમસ દૂર કરવું છે. આ એક મેન્ટલ પ્રેફરન્સ છે, અને એ પોતે એટલા બધા શક્તિશાળી હતા કે એમનું પોતાનું ફોલોઈંગ હતું, એમના પોતાના અનુયાયીઓ હતા. તો એ પોતે અને અનુયાયીઓ લાંબા સમય સુધી, એમણે જે શબ્દ વાપર્યો છે બાપુ, તપસ કરતા, તપ કરતા. એટલે માટે કે એમાંથી જે શક્તિ મળે એ શક્તિ દેશના લોકોમાં સંચારિત કરવી અને એ રીતે દેશના લોકોને જાગૃત કરીને બેઠા. હવે આ મેન્ટલ પ્રેફરન્સ જો પુરાણીજીમાં તો 1923 ગયો હોય સાપ, કમ ભાગ્યે ગણપતિ મુનિમાં છેલ્લા શ્વાસ સુધી એટલે એમણે શરીર છોડી દીધા. પછી કોક શિષ્યે રમણ મહર્ષિને પૂછ્યું, ભગવાન would he be liberated? જવાબ શો મહર્ષિનો, હાઉ કુડ હી બી, હિઝ સંકલ્પાસ વેર ટુ સ્ટ્રોંગ. સંકલ્પમાંથી ઈચ્છા જાગે છે, સંકલ્પાત જાયતે કામ જાનામી તે મૂલમ, એ શ્લોક. સંકલ્પમાંથી કામના જન્મ, સંકલ્પ આજ વેલ્યુ સ્ટોક. તો આ બૌદ્ધિક પસંદગીઓ કેવી રીતે આપણી અને ભગવાનની, ખાસ કરીને બૌદ્ધિકોમાં આ સવિશેષ આવે છે એના મેં 2 ઉદાહરણો તમને આપ્યા. All claiming to mental preferences must fall away from you. Come mind me back. All insistence on vital aims and interests and attachments must be put up. Have a brand new one. વાઇટલ એઇમ્સ, પ્રાણના ધ્યેયો, અને પ્રાણના ધ્યેયો એટલે નિશ્ચિત પ્રમાણપણે ઈચ્છાઓ અથવા કામ. કારણ કે નિમ્ન પ્રાણનું સ્વરૂપ જ ઈચ્છામય છે, આસક્તિમય છે. એટલે વાઇટલ એઇમ્સ એન્ડ ઇન્ટરેસ્ટ એટલે નિમ્ન પ્રાણની કામના. અને મેં વારંવાર તમને કહ્યું છે કે ઈચ્છાઓની સાથે જ આસક્તિઓ એક સિક્કાની બે બાજુની માફક જોડાયેલી હોય. જ્યાં જ્યાં આસક્તિ હોય ત્યાં ઈચ્છા હોય, જ્યાં જ્યાં ઈચ્છા હોય ત્યાં આસક્તિ હોય. લગભગ બંને એને છૂટા ન પાડી શકાય એ રીતે બંને ઇન્ટરમિંગલ થયેલા હોય છે, એકબીજા સાથે ગૂંથાઈ ગયેલા હોય. એટલે જુઓ તરત જ પાછળ એટેચમેન્ટ આવે, કારણ કે એઇમ્સ દ્વારા એમને ઈચ્છાઓ જ ઉભી પડે છે. વાઇટલ એઇમ્સ ઈચ્છા મસ્ટ બી પુટ અવે ને બાજુ પર કરી દેવાય, ખસેડી ના કેવી દેવાય. હવે આ વાઇટલ એઇમ્સ, ઇન્ટરેસ્ટ અને અટેચમેન્ટ એ દ્વારા એમને શું અભિપ્રેત છે એ ફોર પાડવા માટે વાક્યનો પાછળનો ભાગ, અલ્પવિરામ પછીનો ભાગ મૂક્યો છે. ઓલ ઇગોઇસ્ટિક ક્લિંગિંગ ફેમિલી, ફ્રેન્ડ્સ, કન્ટ્રી, ડિસેપ્ટ if you want to succeed in you. Please, mobile band rakhsho. All egoistic clinging to family, friends, country must be sad. ક્લિંગિંગ વળગ વળગવું તે
ક્લિનિંગ આવા શબ્દો એમને વાપરે.
પછી જો પહેલું નાનું કુંડાળો પરિવાર આશક્તિ, પછી થોડુંક મોટું કુંડાળો ફ્રેન્ડ્સ, એનાથી થોડું મોટું કુંડાળ, અને કન્ટ્રી એનાથી મોટું કુંડાળ. અહીંયા ઉલ્લેખ્યું નથી, અને એનાથી પણ મોટું કુંડાળ માનવ જાત. પણ આ બધા કુંડાળા છે, આ બધા જ આપણી ચેતનાને મર્યાદિત કરતા તત્વો છે. અને આપણે તો અનંતના પ્રવાસીઓ છે, કોઈ પણ મર્યાદા ન છે આપણે. એટલે આ બધામાંથી બહાર નીકળવાનું, એટલે એમ કહ્યું કે મસ્ટ ડિસાઇડ. ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય યાદ કરે છે, 5-13 એવા શ્લોકોમાં જ્ઞાનનું વર્ણન ભગવદ્ ગીતા કરે છે. એમાં અશક્તિ રણવિશ્વંગ પુત્ર દાર ગૃહા કઈ કઈ વસ્તુઓ ગણાવી, પુત્ર દાર, દાર એટલે પત્ની, સંતાન થયા પછી એમાં પણ જૂના જમાનામાં ખાસ દીકરો થયા પછી પત્નીનો નંબર બીજો આવી જાય પહેલા. પુત્ર દાર એ દ્વારા આખું પરિવાર તરફની આસક્તિ અભિપ્રેત છે ભગવદ્ ગીતા. પરિવારના બે, જ્યાં આસક્તિના બે મુખ્ય સ્થાન બતાવી દે. પછી ઘર ગૃહાદિષુ, અને આદિમાં લોર્ડે કહ્યું મિત્રો આવે, સગાઓ આવે, દેશ આવે, અને દુનિયા માનવ જાત. એના તરફ શું અશક્તિ, જો શક્તિ એટલે આશક્તિ, આ ઉપસર્ગ લાગે શક્તિને એટલે આશક્તિ શબ્દ. તો અશક્તિ એટલે અનાશક્તિ, આ બધા તરફની અનાશક્તિ બરાબર પેરેલલ છે આ વાક્ય અને ગીતાના આ શબ્દ. અને અનભિષ્વંગ બીજો શબ્દ વાપરો, અભિષ્વંગ એટલે વિશેષ આશક્તિ, વિશેષ અભિષ્વંગ. અને અનભિષ્વંગ અભિષ્વંગ ન જોઈએ, આશક્તિએ ન જોઈએ ને વિશેષ આશક્તિએ ન જોઈએ. અને એક ભાષ્યકારે બહુ સરસ અભિષ્વંગ શબ્દને બહુ સરસ રીતે ડિફાઈન કર્યું. અભિષંગ એટલે શું કહે છે, શક્તિ વિશેષ એવ આસક્તિ વિશેષ છે અનન્યાત્મ ભાવ લક્ષણ, લક્ષણ અનન્યાત્મ ભાવ લક્ષણ. જેના તરફ આસક્તિ હોય ને એ અનન્ય, મારાથી જુદો નથી, અને આત્મભાવ મને એક જ છે એવું અનુસ્વરૂપ. એટલે જ્યારે આસક્તિ સખત વધી જાય ત્યારે તમારું આઈડેન્ટિફિકેશન થાય વ્યક્તિની સાથે, એ વ્યક્તિના સુખની સાથે તમારું સુખ આઈડેન્ટિફાઈ થાય, એ વ્યક્તિના દુઃખની સાથે તમારું દુઃખ આઈડેન્ટિફાઈ તદાત્મ થઈ જાય. તો આજે એને હું જુદા નથી એવો ભાવ, એટલે આસક્તિ માં એકદમ તીવ્ર ભાર આસક્તિ, એને અભિષંગ કહેવાય. તો અભિષંગ એ ન જોઈએ, અને શક્તિ એટલે આસક્તિ એ. હવે अब यू अ कंट्री ऑडिशन है એના સંદર્ભમાં મને એક વસ્તુ યાદ આવે છે. શ્રી અરવિંદ દુર્ગા સ્તોત્ર લખ્યું છે, આપણે બધા જાણીએ છીએ, અને એની પ્રત્યેક કંડિકામાં, લગભગ દરેક કંડિકામાં તારક માતા નો કોઈ ને કોઈ રીતે ઉલ્લેખ આવે. તો જ્યારે દેશ પ્રેમને અને દેશની મુક્તિને એ પોતાનો સર્વોપરી ધર્મ માનતા હતા અને ભગવાનનું કામ માનતા હતા, એ કાળમાં આ દુર્ગા સ્તોત્ર લખાયું છે. પણ મને પોતાને ખાતરી છે કે જો 1910 પછી એમણે દુર્ગા સ્તોત્ર લખ્યું હોત તો એ દુર્ગા સ્તોત્રનું સ્વરૂપ આના કરતા અત્યંત ભિન્ન. આ તમે જુઓ, આ બધું 10 પછી લખાયેલું લખાણ છે, એમાં કંડરી એના તરફની આસક્તિ પણ જવી જોઈએ. ક્લિયર લીધે છે અહીંયાની ઘણી જગ્યાએ એમ કહ્યું. એટલે એ દુર્ગા સ્તોત્ર જો લખાયું હોત 10 પછી તો જુદું હોત. 10 પહેલાનું 8 પહેલાનું છે, એટલે માટે એમાં એ દેશ માટેનું છે એ દેખાય છે. મસ્ટ ડિસએપિયર ઇફ યુ વોન્ટ ટુ સક્સીડ ઇન યુ. વોટ એવર હેઝ ટુ કમ એઝ આઉટગોઈંગ એનર્જી ઓર એક્શન મસ્ટ પ્રોસીડ from the truth once discovered and not from the lower mantle of vital motives, from the divine will and not from the personal choice or the preferences of the ego. Yo, action, karma. એના માટે એમને શબ્દ વાપરે છે. કેવો સરસ કર્મ. અલ્ટિમેટલી શું છે? આઉટગોઈંગ એનર્જી. આપણી બહાર જતી ઉર્જા છે હંમેશા સામાન્ય રીતે એમાં શરીર વધતા ઓછા પ્રમાણમાં ઇન્વોલ્વ થયેલું હોય છે, અને બહારનું કોઈ વસ્તુના સંદર્ભમાં આપણે કર્મ કરતા હોય તો આઉટગોઈંગ એનર્જી. કર્મ એ બહાર જતી ઉર્જા છે. હવે આ ઉર્જા અથવા આ કર્મ એનું ઉદ્ભવ સ્થાન શું હોવું જોઈએ? ક્યાંથી એ પ્રોસીડ થવું જોઈએ? ક્યાંથી એ ઉદ્ભવીને આગળ વધવું જોઈએ? મસ્ટ પ્રોસીડ ફ્રોમ ધ ટ્રુથ વન્સ ડિસ્કવર. દિવ્ય સત્યમાંથી એ બહાર આવવું જોઈએ. કેવું? વન્સ ડિસ્કવર્ડ. એક વખત દિવ્ય સત્યને પામ્યા પછી કોઈ પણ કર્મનો સોર્સ, એનો આદિ સ્રોત, એની ગંગોત્રી, એનું મૂળ એ દિવ્ય સત્યમાં પડેલું હોવું જોઈએ. પછી એ કર્મ ક્યારેય પણ પ્રાણમાંથી કે મનમાંથી કે શરીર માત્રમાંથી ઉદ્ભવવું જોઈએ નહીં. એટલે કે ભગવાન માંથી જ આવતું અને ભગવાન માટે થતું એ કર્મ હોવું જોઈએ. ટ્રુથ વન્સ ડિસ્કવર્ડ એમ કહું. પણ ધારો કે કોઈ એમ પૂછે કે ભાઈ અમને હજી એ દિવ્ય સત્ય પ્રાપ્ત થયું નથી મારા હૃદયમાં, તો એનો ઉત્તર અન્યત્ર એમને ઘણી જગ્યાએ આ વાત કરેલી કે જ્યાં સુધી એ સત્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી બધું જ કર્મ એ સત્યની, દિવ્ય સત્યની પ્રાપ્તિ માટે થવું જોઈએ. આગળ પણ જે કહ્યું કે ઈગોના એ મોટા અહીંયા પણ કહેશે કે એ બીજા મોટિવ્સ એની અંદર હોવા જોઈએ. તો જ્યાં સુધી ભગવાન મળ્યા નથી ત્યાં સુધી કર્મ એ કદાચ બીજા સોર્સમાંથી પણ આવતું હોય, માઇન્ડમાંથી આવતું હોઈ શકે, વાઇટલમાંથી ફિઝિકલમાંથી આવતું હોઈ શકે, પણ એની દિશા એ ભગવાન તરફ હોવી જોઈએ. જ્યાં સુધી સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી, જ્યાં સુધી ધ ડિવાઇન ટ્રુથ હેઝ નોટ બીન ડિસ્કવર ત્યાં સુધી. પણ વન્સ ડિસ્કવર ઓલ એક્શન મસ્ટ પ્રોસીડ ફ્રોમ દેટ સોર્સ ઓનલી ઓનલી એન્ડ નોટ ફ્રોમ એની અધર and not from lower mental or vital motives. Agar aapne baat kari thi dishe mental motives ke baad aur vital motives ke baad emathi aa karma ke bahu ane agar badhu joye nahi from the divine will and not from personal choice or preferences of the ego. આપણા કર્મને આપણે તપાસીશું તો અત્યારે તો સોર્સ આ જ હોય છે, લગભગ હંમેશા આ સોર્સ. પર્સનલ ચોઇસ, મને આ ગમે છે માટે હું કરું છું, મને આ નથી ગમતું માટે હું નથી કરું. અથવા તો પ્રેફરન્સ, પસંદગી, આના કરતા હું આ કરીશ. તો એમાં અલ્ટિમેટ સોર્સ, ભલે સ્વરૂપ કદાચ માઇન્ડનું હોઈ શકે કે વાઇટલનું હોઈ શકે, પણ અલ્ટિમેટ સોર્સ ઈગો છે. પ્રેફરન્સ ઇઝ ધ ઈગો. પુરાણીજીની બાબતમાં એ મેન્ટલ ફોર્મમાં, સામાન્ય બીજા માણસોની બાબતમાં વાઇટલ કે ફિઝિકલ ફોર્મમાં, પણ એ રીતે એ ઉદ્ભવે છે, પ્રોસીડ થાય છે આગળ, લોર્ડ ઘસીને ના પાડે છે. કોઈ પણ સંયોગ, ડિવાઇન વિલ, આપણું કર્મ એ ઈશ્વરની ઈચ્છા જ, ઈચ્છાને જ મૂર્ત કરતું હોય, એને જ અભિવ્યક્ત કરતું હોય, એને જ આકાર આપતું હોય. એ સિવાય યા કોઈ પણ સોર્સમાંથી આપણું કર્મ ઉદભવવું જોઈએ નહીં ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી. આટલી વાત આ પત્રમાં લોર્ડ કહે. નવો પત્ર લઈએ. ઇટ ઇઝ અ યુનિવર્સલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ ઓફ ધ સ્પિરિચ્યુઅલ એન્ડેવર ધેટ વન મસ્ટ બી પ્રિપેર્ડ ટુ સેક્રિફાઈસ એવરીથિંગ વિધાઉટ રિઝર્વ ઇન ઓર્ડર ટુ રીચ ધ ડિવાઇન સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ. સાર્વત્રિક રીતે, વૈશ્વિક રીતે સ્વીકારાયેલો એક સિદ્ધાંત છે, યુનિવર્સલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ. શાનો સિદ્ધાંત? સ્પિરિચ્યુઅલ ઇન્ડેવર એટલે સાધના, આધ્યાત્મિક પુરુષાર્થનો પ્રયત્નનો સાધના. શું એ સિદ્ધાંત છે? કશું પણ બાકી રાખ્યા વિના બધું 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 જ બધાનો જ ભોગ આપવાની અંદરથી સાધકની તૈયારી હોવી છે. જો ભગવાન મેળવવા હોય તો, અને આધ્યાત્મિક ચેતનામાં, કારણ કે જ્યાં સુધી આપણી ચેતના આધ્યાત્મિક થાય ને ત્યાં સુધી ભગવાન પાસે પહોંચાય, તો આધ્યાત્મિક ચેતના પ્રાપ્ત કરીને એ દ્વારા ભગવાન સુધી પહોંચવા માટે કશું જ બાકી રાખ્યા વિના બધાનો ભોગ આપવાની આંતરિક તૈયારી સાધકની રહેવી જોઈએ. છે એની વ્યુત્પત્તિમાં આ વિચાર ગર્ભિત રીતે પડેલો છે. અને પેલા એક શ્લોકનું છેલ્લું ઉચ્ચારણ જેને હું પ્રેમ કરું છું એનું, તસ્ય સર્વમ હરામ્યહમ, એનું બધું લઈ લો. જો ભાઈ ભગવાનને પ્રેમ કરવાનું બરાબર હરિનું માર્ગ છે, શુરાણ જે કહ્યું છે એ યાદ રાખવાનું છે. જ્યારે આપણે કહીએ ભગવાન તું જોઈએ, ત્યારે શ્રી દરિયાની અંદરથી આપણી જોઈએ બતાવી રહ્યા છે ભગવાને તો તસ્ય સર્વમ હરામ્ય, એનું બધું જ હું લઈ લઉં, એને પ્રેમ કરું છું. એટલે માટે તો મને પ્રેમ કરનાર હે પ્રભુ પ્રહાર કર, જો તું પ્રહાર નહીં કરે તો હું એમ માનીશ કે તું મને પ્રેમ કરતો નથી. આ શ્રી અરવિંદનો એફોરિઝમ. અને માતાજીના વાર્તાલાપોમાં એક જગ્યાએ એમણે કહ્યું કે તમે કહો કે મારે ભગવાન જોઈએ છે, ને પછી જ્યારે એક પછી એક ટેકા તમારા, એ ટેકા કયા? બધા બાહ્ય ટેકાઓ, સ્ત્રી પુત્ર ધન પૈસો બધા, ત્યારો પ્રોસ. અને એક પછી એક ટેકા ભગવાન લેવા માંડે ત્યારે ગુમા ગુમ કરી મૂકો છો, ચીસાચીસ કરી મૂકો છો, ફરિયાદો કરો છો ભગવાનને, તા શું કરે છે? એ પત્ની કે બાળક પુત્ર જાય અને ભલું થયું, ભાંગી જંજાળ સુખે બધી શું, શ્રી ગોપાળે નરસિંહ મહેતા કે એક વિષય, પણ આપણે બધાએ એ દિશામાં તો જવાનું છે. ભલે ત્યાં સુધી અત્યારે પહોંચ્યા નથી, પણ એની અભિસા તો સેવવી પડે, પછી ભગવાનની મદદ આવશે. પણ આ તૈયારી, એટલે જો હરતી ઇતિ હરિ, એમાં બે રીતે સમજાવવામાં કે જે તમને હરિ, એક તો હરિ લઈ જાય છે, તમારું બધું લઈ લે છે, અને ગૃહહર એટલે લઈ જવું, એટલે તમને ભગવાન તરફ લઈ જાય છે, પોતાના તરફ લઈ જાય છે. એવી રીતે કૃષ્ણમાં પણ કર્ષતી ખેંચી લે, આ બધા જે વસ્ત્રાહરણ છે ને, એને તમે રૂપકાત્મક રીતે કે તમારા બધા આવરણો છે, જે બધા આવરણો તમારા ખેંચી કાઢે. અને કરશતી ખેંચવું, એમાં પણ બે કે બધા ટેકાઓને ખેંચી લે છે એ, અને તમને ભગવાન પોતાના તરફ કૃષ્ણ ખેંચે છે, બંને રીતે કૃષ્ણ શબ્દને સમજાય. પણ આ છે, આ વિચાર ગર્ભિત રીતે આ હરિ શબ્દમાં છે, કૃષ્ણમાં છે. મેં કહ્યું એમ પ્રાચીન કાળમાં યોગમાં આ વિચાર પ્રચલિત હતો, તસ્ય સર્વમ હરામ્ય. તો જુઓ ફરીથી આ વાક્ય વાંચો, ઇટ્સ અ યુનિવર્સલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ ઓફ ધ સ્પિરિચ્યુઅલ એન્ડેવર ધેટ વન મસ્ટ બી પ્રિપેર્ડ ટુ સેક્રિફાઈસ એવરીથિંગ વિધાઉટ રીઝન ઇન ઓર્ડર ટુ રીચ ધ ડિવાઇન સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ. એક વસ્તુ કે બધાની બાબતમાં આ બહારના બધા ટેકાઓ ભગવાન ખેંચી લે એવું નથી, પણ એક વસ્તુ તો ચોક્કસ થાય થાય ને થાય છે કે આંતરિક રીતે તમારી બધી તમારી આસક્તિઓ ને બધી તમારી ઈચ્છાઓ એ ખેંચી લે, બધું તમારું મહત્વ એ ખેંચી લે, એ નક્કી વાત. એટલે કેટલાક માણસો બહારનું જીવન અકબંધ રહ્યું હોય, પણ અંદરથી હી ઓર શી બિલોંગ્સ ટુ નોબડી એન્ડ નથિંગ, કારણ કે અંદરથી બધું ખેંચી લીધું છે. અને જે સંસારી સંતો થયા એ લોકોમાં આ બીજી વાત વધારે સાચી, બહારનું ચોખ્ખું માળખું એમનું એમ રહેલું દેખા, અંદરથી કશું. જનકનું જાણીતું ઉદાહરણ કે રાજા મિથિલા, અને છતાંય મિથિલાને બળતી બતાવવામાં આવી માયા દ્વારા, તો નમે એક ઇંચ મારું કશું બળતું નથી, ભલે મિથિલા આટલી બધી અંદરથી તદ્દન છું, તો ક્યાં તો સ્થૂળ રીતે હરિ ક્યાં તો સૂક્ષ્મ રીતે બધું હરિ અંદરથી બધું હરિ એટલે ક્યાં તો બહારથી પણ સાધના કરવી હોય ભગવાન જોઈતા તો આને માટેની બધું સેક્રિફાઈસ કરવાનું અનરિઝર્વેડ વિધાઉટ રિઝર્વ એની તૈયારી રાખવી જ પડે અને ન હોય તો ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન માં મને અંદરથી એવો તૈયાર કરો કે કશું પણ જતું કે કોઈ પણ મારા જીવનમાંથી જતું તો મારી સ્વસ્થતા મારી પ્રસન્નતા એવી ને એવી અખંડ એવી ને એવી અભેદ્ય આટલી પ્રાર્થના તો આપણે ચોક્કસ કરી શકીએ જો આ સ્થિતિએ પહોંચવું એ અંદર કન્વિક્શન રાખવું જોઈએ કે ચેતનાની સ્થિતિ આ આવવી એ આદર્શ વસ્તુ છે ને આ એક જ વસ્તુ એવી છે કે જ્યાં પહોંચવું જોઈએ એક જ વસ્તુ અચીવ કરવા જેવી છે આ અંદરથી કન્વિક્શન આવી જાય તો પછી આ બધી પ્રાર્થનાઓ આવે આપોઆપ પણ એ હજી